સાક્ષાથી એમાં પ્રવચન નંબર 5 નું છે અને 111 પાનું છે. એમાં હવે ત્રીજો શ્લોક શરૂ કર્યો છે. તુજે ગુરુદેવના એ સમયસાર ઉપરના પ્રવચનો 16 નંબરના. હવે એમાં જે કળશ છે અને જયચંદજીએ જે અર્થ કર્યો છે એમાં કેવી રીતે કઈ ખ્યાલ આવે? નીચે જે શ્લોકાત્મિક બધા છે એ તો કોને કર્યા છે? જયચંદજી પણ એમાં શું કઈ કળશ અને શબ્દ થી શબ્દ નથી એમ
શબ્દ
એના સાથે ભાવ પૂર્વક એમાં કઈક ખ્યાલ આવ્યો કઈક શું છે? આમ જઈએ ને પરપણતિ હેતુ મોહ નામનો અનુભવ અવિગતમ અનુભાવ્ય વ્યાપ્તિ કલ્માસિતાય મમ પરમ વિશુદ્ધિ શુદ્ધ ચૈતન્ય માત્ર મૂર્તે ભવતુ સમયસાર વ્યાખ્યા એવ અનુભૂતે. આ એનો છે એનો શું કઈ અને અર્થ ક્યાંથી શરૂઆત થઈ? છેલ્લો શબ્દ છે અને પહેલો લીધો
ઘણા
બધા એટલે લિંક લેવા આમ આ રીતે કે સમય સાર ની વ્યાખ્યા હતી.
32મો કળો છે આ મધ્યંત વાળો જે
છે એમાં પણ એટલે આખો અહીંયા એ રીતે છે. આખી છેલ્લો શબ્દ છે
એને ટેકનિકલ એવું લઈ શકાય કે
આખી લિંક લેવા માટે એમ જેમ નમઃ સમય સારાય છે તો એમાં એ લીધું પણ ખરેખર તો પહેલેથી છે ને આવા સમય સાર ને નમસ્કારો એમ પણ લઈ શકે. છતાં એમને ન્યાથી લીધો નમ સમયસાર પછી કેવો છે આત્મા એમ
ગુરુદેવ શ્રી ક્યારે જેમ કે આમાં ભાવ અર્થ છે એની જગ્યાએ શ્લોક થી અર્થ કરતા કઈ પેલાથી એવું કઈ કે ના
એમ આમાં શું છે પરપણત એ તો આખી છે ને ઈસે એ એટલું ફળ છે મારી પરણત જો આમાં ત્રણ વાત છે. પેલું શું છે મારી પરણતી કેવી છે પછી હું શું કરું છું અને એનું ફળ શું છે એ ત્રણ વાત છે. તો અહીંયા પહેલેથી શું વાત કરી છે કે હું શું કરું છું પછી એનું શું ફળ ચાહું છું અને પછી એ મૂળ જે વિષય છે એ એના માટે કે શુદ્ધ ચિત્ત માત્ર મૂર્તે એને પાછું છે ને. એટલે પેલું અહીંયા શું છે હું શું કરું છું અત્યારના સમય સારની વ્યાખ્યા કરું છું પછી એના ફળ શું ઈચ્છું છું હું મારી પરમ વિશુદ્ધ હો એને મમ પરમ વિશુદ્ધિ વિશુદ્ધિ અને ભવતુ હો મારી આવી હો અને એ તો હું કેવો છું કોને આશ્રય થશે એ શુદ્ધ ચિન્હ માત્ર મૂર્તિને છે. તો આપની પરણતિ કેમ પરણતિ શું તમે પરમ વિશુદ્ધિ શું કામ ઈચ્છો છો કે મારી પરણતિ મોહ નામના કર્મના ઉદય જો બધું નિમિત્ત પણ બતાવ્યું એનાથી કેવી છે અવિરતમ અવિરતમ એટલે નિરંતર એ કેવી છે કલ્માસિત એટલે અશુદ્ધ છે. એટલે આખી એક લિંક લેવા માટે જયચંદજી એ રીતે એમાં લીધી છે. બાકી તો છેલ્લો શબ્દ છે સમય સારો વ્યાખ્યા એવું તે અહીંયા સમય સાર એટલે આપણે કાલે વાત લીધી હતી કે બે વાત લીધી કે બીજા કળશની અંદર જેમ સરસ્વતીની મૂર્તિ બે લીધી હતી એક કેવળ જ્ઞાનમય એક ભાવસુત જ્ઞાનમય અને એક વાણી એમ અહીંયા સમય સાર એટલે શક્તિરૂપ શુદ્ધાત્મા અને એને કહેનાર આ ચિનવાણી બે ની સમયસારની વ્યાખ્યા પણ સમયસારનો વિષય કોણ છે શુદ્ધાત્મા અને એનાથી મારી અનુભૂતિને શું થઈ જાવ એટલે એનો અહીંયા ગુરુદેવ સરસ એટલે છે મારી અનુભૂતિની પરમ વિશુદ્ધિ હોય એનો અર્થ શું થયો વિશુદ્ધ તો છે જેમ 12મી ગાથામાં શું આવે છે 12મી ગાથા દેખે પરમ જે ભાવ હતે પરમ ભાવ એટલે કોની વાત આવી ઉત્કૃષ્ટપણાની એને કઈ નથી એને નિશ્ચય નથી પણ અપરમ ભાવ હવે અપરમ ભાવ એટલે શું સાધક કેમ નિત્યાદ્રષ્ટિ કેમ
નહીં
એટલા માટે તો એટલા માટે અપરમ એટલે ઓલું ન લેવો નિત્યાદ્રષ્ટિ ની આ વાત નથી ને કોની વાત છે સાધક દશા બેની કમ્પેરિઝન છે સાધક દશાની કે સાધક દશા છે એને એને એક નિશ્ચય વ્યવહારની સંધિ હંમેશા ક્યાં હોય સાધક દશામાં છે. સાધ્ય દશામાં તો પૂર્ણતા છે અને વિભાવ દશામાં તો એટલે બાધકપણામાં બૈરાત્મપણામાં તો અશુદ્ધતા જ છે ખાલી એમાં ક્યાં છે તેમ અહીંયા પણ મારી અનુભૂતિની પરમ વિશુદ્ધિ, એનો અર્થ આચાર્ય શું કે છે, શુદ્ધિ તો છે જ. કેટલી શુદ્ધિ છે? ત્રણ કસાય ના અભાવ પૂર્વક ની વિતરાકતા તો છે, પણ અમારી સંજી ભાવના છે. જીવનમાં એક વિચારવા જેવું છે, આનાથી પાછળ આપણે શું શીખવું છે? અરે, ત્રણ કસાય ના અભાવ પૂર્વક આચાર્ય ને પણ પૂર્ણતાની ભાવના છે. એમને વાંધો ને ચાલો થશે, જ્યારે ત્યાં પહોંચેલા ને ભાવના છે, ને અહીંયા ક્યાંય બહિરાત્મી પણ આમાં બેઠા છે, કઈ એની ભાવના નથી થતી. એમ થાય ને કે ભાઈ ચાલ હવે થઈ ગયું, આપડે તો હવે મોક્ષ નિશ્ચિત થઈ ગયો, હવે કઈ વાંધો નથી, વહેલું મોડું કરશું આપણે, કેની ભાવના છે. ને અહીંયા ક્યારેક વિચાર આવે છે કે અલ્પ પુણ્યના યોગમાં સ્વભાવની કેવી વિપરીતતા થાય છે? નથી વિચાર. નફો કમાવામાં કેપિટલ કેપિટલ ઘસાય છે એમ કોઈ વિચારે? કોઈ નહીં, થોડોક જે પ્રોફિટ કરવો હોય પણ કેપિટલ ઓછી થતી એમ કઈ વિચારે? એમ શું કરીએ છીએ આપણે? થોડા પુણ્યમાં પુણ્યને ખાતર આખી મિથ્યા અભિપ્રાયમાં ચાલ્યા જાય છે એનું. અહીંયા તો મારી પરમ વિશુદ્ધિતા એ આપણે કાલે વાત કરી હતી, હજે એમાં સાથે લઈએ આપણે. ગુરુદેવ બધા સાતે તત્વ આમાં ઉતારશે આપણને. 112 પાનું છે જો, એમાં આખું ગુરુદેવ જે છેલ્લો શબ્દ છે ને હજી પેલો લઈ લેશે, છે ને એમાં ત્રીજી લાઈન, શુદ્ધ ચિન્હ માત્ર મૂર્તે. આખું મૂળ શું છે ફરીથી આમાં કેટલા પોઈન્ટ પેલા વિચારવાના છે? પેલું શું છે? શું કરું છું અત્યારના, શું કરું છું? કે સમયસાર ની વ્યાખ્યા કરું, એટલે સમયસાર શાસ્ત્ર ની ટીકા કરું છું, અને એમાં સમયસાર એટલે શુદ્ધાત્મા નું વર્ણન આવશે. એટલે બેલ છે એમાં, સમયસાર શાસ્ત્ર અને એમાં શુદ્ધાત્મા વિષય, તો એની હું વ્યાખ્યા કરીશ આ સમયસાર શાસ્ત્ર ની ટીકા. હવે એક કરું છું, એક તો કઈક કાર્ય કરો તો એનું કઈક ને કઈક શું ઈચ્છા હોય છે? ફળ હોય છે. ફળ વગર કોઈ કાર્ય ન હોય, અમસ્તા અમસ્તા હોય ને ઘણા, કેમ તો આ કેમ કરે? અમસ્તો અમસ્તો કરો એમ. અમસ્તો અમસ્તો નથી, અમસ્તો કરતો હશે ને તો અહીંયા એ પ્રમાદ છે. એવું તો શું છે? કોઈ પણ પ્રયોજન વગરનું કોઈ કાર્ય ન હોય. કોઈ કે અમસ્તો સુઈ ગયો, તો અમસ્તો સુઈ ગયો એટલે હું પ્રમાદ કરતો હતો, એટલે કે અહીંયા એની સુફળ ચાહે છે મારી પરમ વિશુદ્ધિઓ. તો અહીંયા પ્રવૃત્તિ પ્રશ્ન થયો, પરમ વિશુદ્ધિ થાવ તેનો અર્થ હજી કઈક અશુદ્ધતા રહી ગઈ છે. પેલું તો કાર્ય, એનું ફળ, અને એના ઉપરથી શું કામ આવું કરવું પડ્યું કે મારે વર્તમાનમાં હજી અનાદિકાળની શું છે, કલ્માસિતપણું, મલિનપણું, અશુદ્ધપણું એ પડ્યું છે. અને અને એમાં ફરીથી એમાં શું ફસી લીધું? અશુદ્ધતા છે, એમાં કોઈ મોહ નામનું કર્મ નિમિત્ત છે, સ્વભાવને લક્ષ્ય નથી થયું. તો આ જે પરમ વિશુદ્ધિ થશે કોના લક્ષ્ય થશે? તો એના માટે સ્વભાવ દેખાડ, શુદ્ધ ચિન્હ માત્ર. એટલે તો બે દેખાડ્યા, આશ્રયભૂત તત્વ દેખાડ્યું કે એના આશ્રય મારી શું થવાની છે? પરમ વિશુદ્ધિ થવાની. અને તો અશુદ્ધતા આશી શેના માટે છે? મોહ કર્મના નિમિત્તના સંગમાં છે એને પણ એ દેખાડ્યું, આખો સંબંધ પણ દેખાડ્યો. અને એ રીતે કરીને પોતે ભાવના એ કે અહીંનો અર્થ છે કે અમારું કોઈ પણ કાર્ય હશે એની પાછળ શું ભાવના હશે? પરમ વિશુદ્ધ, પરમ શુદ્ધતાની એ ભાવના હશે. અને એના માટે ચલો એમાંથી લઈએ, આપણે વાંચીએ પહેલો જ પેરેગ્રાફ 112 પાના ચોથી લાઈનથી. એ હું છું, એ જ હું છું વસ્તુ દ્રષ્ટિએ, પણ પર્યાય દ્રષ્ટિએ. પર્યાય દ્રષ્ટિ એટલે પાછું નહીં, પર્યાય દ્રષ્ટિ પર મૂઢા એમ નહીં, પર્યાય મૂઢા પર સમય એવું ના લેવો. અહીંયા પર્યાય દ્રષ્ટિ એટલે મિથ્યા લેવા ને, પર્યાય દ્રષ્ટિ એટલે પર્યાયની અપેક્ષાથી જોઈએ તું. એટલે આમ તો સીધું પર્યાય દ્રષ્ટિ એટલે શું થઈ જાય? મિથ્યા તો પર સમય પણ થઈ જાય, એવું નથી વાત. અહીંયા ફરીથી શબ્દ શું વાંચ્યો છે? વસ્તુ દ્રષ્ટિ, એમાં કયો શબ્દ વાંચ્યો? એનાથી આગળ શુદ્ધ જ્ઞાન માત્ર સ્વરૂપ મારું એકલું છે, એકલું છે. શુદ્ધ પણ છું ને અશુદ્ધ છું એ શેમાં આવશે?
એ તો પ્રમાણ,
એ વસ્તુ દ્રષ્ટિમાં નહીં આવે. શુદ્ધ નિયમાં નહીં આવે, કારણ કે વસ્તુ દ્રષ્ટિ અથવા શુદ્ધ નિયમાં તો એકાંત એક પણ જ આવશે. એટલા માટે એ જ હું છું, તો એ જ હું છું, મને હજી અશુદ્ધતા છે, અનાદિની માર્થાઓ એ બધો શેમાં આવશે, એ પર્યાય માટેની વાત આવતી. અને બે ને ભેગા કરો તો એના પ્રમાણ એમાં બે છે. અહીંયા તો દ્રઢ દ્રષ્ટિમાં વસ્તુ દ્રષ્ટિમાં તો શું છે, એ જ હું છું. પણ હવે શું આવ્યું, ક્યાંથી આવ્યો વિષય આવ્યો કે આ દ્રષ્ટિએ વાત કરી, પણ એટલું જ છે કે ના હોવા પણ તો હજી શું છે, પર્યાય છે. તો પર્યાયને જોઈએ તો શું છે, મારી અનુભૂતિ સુખરૂપ તો છે, તો પણ છે, તો પણ એમાં સાથે થોડી દુઃખરૂપ પણ હતી છે. કેવું જ્ઞાન હશે, જ્ઞાનનો વિવેક. જો જ્ઞાનમાં અશુદ્ધતાનો શિકાર નથી તો આગળ પુરુષાર્થ કરવાનું પ્રયોજન નથી રહેતું. અને વર્તમાનમાં જો શુદ્ધતાનો શિકાર નથી તો દ્રઢ દ્રષ્ટિનું શું કામ થયું, દ્રઢ દ્રષ્ટિ કરી એનું કઈ ફળ આવવું જોઈએ કે ના આવવું જોઈએ? તો દ્રઢ દ્રષ્ટિથી શું થયું છે, શુદ્ધતા તો થઈ છે, પણ બાકી શેમાં રહી ગયું છે, ચારિત્રના પુરુષાર્થની અધુરાશથી, શ્રદ્ધાથી નહીં. શ્રદ્ધાએ તો કામ કર્યું, હવે શું બાકી રહ્યું છે, ચારિત્ર પર. તો એમાં સાથે થોડી દુઃખરૂપ પણ હતી. બે રૂપ છે એક જ સમયમાં, શું હોય, સુખ હોય કે દુઃખ હોય, તો બે હોય, સુખ દુઃખ કઈ હોય. દ્રઢ દ્રષ્ટિ એ પર્યાયની અપેક્ષાથી જોઈએ તો સુખ દુઃખ છે, બાકી દ્રઢ દ્રષ્ટિમાં તો એક પોતાનો શુદ્ધ ચિન્હ માત્ર મૂર્તિ એ જ આપે છે. અહીંયા સુખ દુઃખ એટલે શું, નહીં ભાઈ સુખ દુઃખ તો ચાલ્યા કરે છે જીવનમાં, તડકો છાંયો ને બધા દ્રષ્ટાંત હોય ને, ભરતી ઓટ ને તડકો છાંયો ને બધું, એ કોઈ સંયોગની વાત નથી, સંયોગના સુખ દુઃખની એ વાત નથી. અહીંયા વિકલ્પાત્મકની તીવ્રતા મનતાની વાત નથી, અહીંયા તો શું છે કે વિતરાગી પ્રણતિની સુખરૂપ દશા, સુખરૂપનું વેદન, અને બાકી રહેલા રાગનું દુઃખરૂપ વેદન, એ બે કેવું છે, એક સાથે રહેલું છે. સ્વભાવ દ્રષ્ટિમાં તો હું કેવો છું, એક જ છું, એક જ રૂપ છું, એમાં મારે કોઈ ભેદ, ક્યાં ભેદ નથી. દ્રઢ દ્રષ્ટિમાં સુખ ને દુઃખ એવા કે ગુણ ભેદના પણ ભેદ નથી, તો આ તો બધા ક્યાં છે. તો છતાં પર્યાયમાં શું છે, મારી અનુભૂતિ સુખરૂપ છે અને તો પણ તેમાં દુઃખરૂપ પણ હતી છે. ચલો એમાં ગુરુદાસજી હવે સાત તત્વો ઉતારે છે, જોઈ લઈએ. આપણે ચાર બોલ છે ને, એમાં પેલું શું લીધું, સુચિન માત્ર મૂર્તિ છે, ક્યુ આવી ગયું, જીવ તત્વ આવી ગયું. પછી એની દ્રષ્ટિ લઈને અનુભવની શુદ્ધ થોડી પણતી છે, એમાં કોણ આવી ગયું, સવન નિદ્રા તત્વ આવી ગયું. પછી મારી પણતી અનાદિની કેવી છે, કલ્માસિત વિભાવ રૂપ, તેમાં કોણ આવી ગયું, આશ્રવ બંધ તત્વ આવી ગયું. અને મોહની કર્મ છે, એમાં શું છે, અજીવ તત્વ. અને હવે છેલ્લે છે મોક્ષ તત્વ છે ને, એ છેલ્લે છે, જો પાંચમો બોલ છે એટલા માટે થોડું છે, પરમ વિશુદ્ધિ થાવ મોક્ષ તત્વ આવી ગયું છે. એમાં સાથે સાથ આવી ગયા કે હું શુદ્ધ છે, આવું આવું ક્યારે કોને જ્ઞાન હશે, એક સમયમાં આવું સાથે સાથનું હોય કે ક્રમે કરીને કરે, ક્રમે ક્રમે કરે ને બધું, એક સમયના જ્ઞાનના વિવેકમાં બધું સાથે છે કે હું સુચિન માત્ર મૂર્તિ છું દ્રઢ દ્રષ્ટિમાં. અને છતાં પ્રણતિમાં શું છે, બે, હવે પ્રણતિમાં શું છે, સંવર નિદ્રા પણ છે અને આશ્રવ અને બંધ છે. અને ત્યારે તો શું થાય, સાધક દશા સિદ્ધ થશે. અને એ માટે બે ના કારણ બનાવ્યા, કારણ ક્યાં બતાવ્યા કે ભાઈ જે કલ્માસિક પ્રણતિ છે એમાં નિમિત્ત કોણ છે, મૌનની કર્મ. અને જે સંવર નિદ્રા જે છે શુદ્ધિ પ્રકટી, એમાં કોણ છે, સુચિન માત્ર. અને એનો જ આશ્રયની અધિકતા થશે તો શું થશે, મોક્ષ થશે. એ રીતે એમાં સાતે તત્વ લઈને કહે છે. જો એનાથી છેલ્લો પેરેગ્રાફ જોઈએ, જેવો સાધક જીવની આવી દશા હોય છે, શું છે, સાધક જીવનું શું હોય છે, આવું દશા, એની પ્રણતિ એ આવે. એકલી શુદ્ધતા હોય તો પરમાત્મા થઈ જશે, અને એકલી અશુદ્ધતા હશે તો બૈરાગમાં થઈ જશે. સાધક દશામાં છે ને કહેવાય મિશ્રધારા, જ્ઞાનધારા ને કર્મધારા. આગળ કળશ આવે છે, બેને સાથે રહેવામાં વિરોધ છે, વિરોધ હોય ને, જ્ઞાનધારા ને કર્મધારા, નપ્તી ક્રિયા અને કરોતી ક્રિયા કેમ ન રહેતા અહીંયા વ્યવહાર રહે
દોડી છે જવું છે આ સમ્યક દર્શન વ્યવહાર નિશ્ચય ને વ્યવહાર જેવું છે સમ્યક દર્શન મિથ્યા દર્શન સાથે ન રહી શકે
સર્વથા વિરોધ
છે અરે ભાઈ જે સર્વથા એ વિરોધીઓ એ સાથે નો કથનચિત વિરોધી સાથે રહી શકે નિત્ય અનિત્ય શુદ્ધ અશુદ્ધ એક અને રહી શકે પણ જળ ચેતન રૂપી અરૂપી કેવા છે સર્વથા વિરોધી છે સર્વથા વિરોધી એક સાથે હોય શકે ને તો આ રીતે સાધક જીવની આવી દશા હોય છે ઓળખવી પડશે અને તો શું છે સાથે કે દ્રવ્ય અપેક્ષા શું છે કે જે જ્ઞાયક સ્વભાવમય સ્વરૂપ છે એ દ્રવ્ય અપેક્ષાએ છે વસ્તુ ધ્રુવ અપેક્ષાએ છે એવું પણ પર્યાયદર્શી એટલે પર્યાય અપેક્ષા કેવી છે અનુભૂતિ સાથે હજુ કલમાશિત એટલે થોડી કલુષિતતા છે શું છે પર્યાયમાં શું છે બે ધારા છે દ્રવ્યથી જોઉં તો કેવો છે સુચિન માત્ર છે પણ પર્યાયમાં કેવી છે અનુભૂતિ સાથે અનુભૂતિ એટલે અહીંયા સાથે હંમેશા લેવું શું લેવું અનુભૂતિ એટલે શુદ્ધતાના અર્થમાં હોય બાકી અનુભૂતિ તો એમ તો રાગની અનુભૂતિ છે વેદન અનુભૂતિ પણ અહીંયા અહીંયા અનુભૂતિ એટલે શું છે આત્માને અનુસરી થઈને નિર્મળ દશા છે એને હવે એ જે સાધક આત્મા છે અહીં આચાર્ય દેશી એમાં મારું શેમાં કે છે મમ મમ એટલે મારું શેમાં કે ત્રિકાળી સ્વભાવમાં કે અશુદ્ધતામાં કે શુદ્ધતામાં કે ત્રણેયમાં પર્યાયમાં પર્યાયમાં મારા પણ કે અશુદ્ધતામાં મારા પણ કે તો મિથ્યા તો થઈ જાય અશુદ્ધતા અરે અહીંયા મમ એટલે કે એ એમાં એકત્વ નથી પણ પોતાની અધુરાશનું જ્ઞાન છે એમાં મમ છે શું છે અશુદ્ધતામાં રાગમાં જો મમત્વ કરીને એકાકાર થયા એકત્વ કર્યું તો એ મિતા અહીંયા મમ જ એટલા માટે શબ્દ મમ પરણતિ ની પરમ મમ એટલે એમાં કોણ આવી ગયું મારી પરણતિ એટલે અશુદ્ધતા સાથે આવી ગઈ એટલે જ્યાં જે દ્રષ્ટિની અપેક્ષા એ મમ પણ ક્યાં છે એક સમયની શુદ્ધ પર્યાયમાં પણ નહીં તિખાળી દ્રવ્યની અપેક્ષા જે મમ પણ વિચારીએ તસેમાં છે તિખાળી દ્રવ્યમાં છે અશુદ્ધતામાં નહીં શુદ્ધ પ્રણતિમાં પણ નહીં પણ જયારે જ્ઞાન પોતે જાણે છે તો અશુદ્ધતા પણ શું છે મારો દોષ છે મારી પ્રણતિ છે ન હોત તો એનું વદન મને દુઃખનું કેમ આવ્યું આકુરતાનું વેદન કેમ આવ્યું શું આકુરતાનું વેદન પડદ્રવ્યથી આવે તો પર્યાયમાં અશુદ્ધતા છે મારું વેદન છે અને એટલા માટે તો શબ્દ શું આવે કે જે બેન્સીમાં પણ જ્ઞાની રાગને કેવો જાણે છે કાળો સ્વર્ગ જેવું બધા આવે છે ને ઝેર જેવું તો એ કેમ આવે જો તમે એમ કહો કે એને હોય જ નહીં તો કે એવું નથી એ જયારે જ્ઞાનથી વાત કરે ત્યારે એમાં પણ જે એટલા માટે છે એ 113 પાને જે પેરેગ્રાફ છે ને ઓહો કે છે કે એની લાસ્ટ લાઈન વસ્તુ ત્રિકાળી પણ હું અને પર્યાય પણ મારે છે મમ ઉપરથી ગુરુદેવ કહેલો મમ છે શબ્દ વસ્તુ ત્રિકાળી પણ હું અને પર્યાય પણ મારી છે આ કોનો વિષય આવ્યો પ્રમાણ જ્ઞાનનો વિષય આવ્યો શ્રદ્ધા એ તો શું કે આવે છે એ તો શ્રદ્ધા ક્યાંય મચક નહીં ખાતી ભલે જ્ઞાનમાં કે જ્ઞાન કે રાગ પણ તારો છે તારા પણ અસ્થિરતા છે તારું એ કમજોરી છે વિપરીતતા છે તો એ જ્ઞાન સ્વીકારે છે શ્રદ્ધા કે હું તો પૂર્ણ તત્વને સ્વીકારે જ્ઞાનનો વિવેક છે અને એ જ્ઞાનના વિવેકે આગળ પુરુષાર્થ કરવાનો વધારે છે આપણને તો એ પર્યાય પણ એ મારી છે અને એ જ 114 પાના ઉપર આપણે આવીએ આંધળી છે એટલે આંધળી એટલે જેમ જ્ઞાન વિવેક આવો ભેદ કરે એવું
જ્ઞાન વિષય આપે શ્રદ્ધાને જ્ઞાન આવો આખો વિષય આપે ભાઈ
શ્રદ્ધાનો એવો છે જ્ઞાન જે વિવેક વાળું છે ને યથાર્થી જ્ઞાન ને જ્ઞાનનો જ વિષય આપશે જ્ઞાનને એને શ્રદ્ધાનો જે વિષય એ જ આપશે જે સમ્યક શ્રદ્ધા છે સમ્યક જ્ઞાન છે એ જેમ કોઈને ખબર હોય ને કોઈ વ્યક્તિના કેવો છે એ જ આપતું આપશે એમાં અહીંયા જ્ઞાન એ શ્રદ્ધાને શું આપશે એને યોગ્ય જ વિષય આપશે અને એનાથી વિપરીત આપે તો બધા વિપરીત થઈ જાય જ્ઞાન જ્ઞાન એવું ભેદજ્ઞાન કરીને દરેકને પોતપોતાની રીતે વિષય કરે છે ચાલો એને આગળ 114 પાના ઉપર આગળ સમાધાન છે ને એના છેલ્લી બે લાઈન ત્રણ લાઈન, દ્રઢ દ્રષ્ટિના જોડને કારણે અનુભૂતિ પ્રગટી છે. અહીંયા ક્યાંથી શરૂઆત કર્યા? સૌથી પહેલા સમ્યક દર્શન થી ત્યાંથી શરૂઆત કરી. વાત આવે છે ને કે મારી પરમ વિશુદ્ધિ થાવ, તો શરૂઆતમાં કઈ બીજી જાતનો પુરસાદ હતો, આગળ વધવાનો બીજી જાતનો હોય. શરૂઆત શેનાથી થાય? પૂજા ભક્તિ કરી એનાથી શરૂઆત થાય, પછી આગળ વધવા માટે પછી વિતરા થાય. બસ અમે જે સવા પહેલી શરૂઆતમાં પૂજા ભક્તિ નો પુરસાર્થ કરીએ છીએ, પછી આત્મા નો પુરસાર્થ. હા તો સ્વદ્રવ્યમાં પણ અત્યારે અમારી ભૂમિકા કઈ છે? અગિયાર અંગ નવ પૂરો ભણેલ નથી. એ લોકો કઈ ભૂલ રહી ગયા છે. અમે તો બહુ જ વ્યવસ્થિત રીતે એકદમ જેવી રીતે પૂજા ભક્તિ ઉભા પૂજા ઉભા ઉભા થાય એ પણ નથી, એકદમ શુદ્ધ અક્ષર ઉચ્ચારણ પણ સારું હોય, અર્થ પણ અમે સમજીએ, બધું ભાવ રાખીને બધું કરશું, અમે એકદમ વ્યવસ્થિત કરશું. ચાલો શરૂઆત જુદી અને એનું પછી આગળ વધવાનું, કે પહેલા વિતરાગતાથી શરૂઆત થાય પછી તરાગમાં આગળ વધારે તમામ જવાનું. એક એક વિચારવા જેવું છે. પહેલી શરૂઆતમાં ચલો પુરસાદ કરશું, વિતરાગતાનું સમ્યક દર્શન થયું, પછી હવે આગળ શું થાય? આગળ શું થાય? ચોથે થી પાંચમે વધે, પાંચમે થી છઠ્ઠે મુનિ દશા, એટલે પછી છઠ્ઠે. તો શું આગળ કોણ વૈધું? કોણ વૈધું? સુભરાગ વૈધો કે નહીં? પેલા અવિરત હતું, પછી શું આવ્યું? દેશવીરતી, અને પછી સકલ વીરતી. તો કેટલો કોણ પુરુષાર્થ નો થયો? સુભરાગ નો થયો કે નહીં? હે ના નહીં પાડે, એટલું કામ તો દેખાડી દીધું. ચોથે ગુણસ્થાને સમય દર્શન થયું, ચાર વત્તા દિન હતા. હવે શું કર્યું? દેશ વ્રત લીધા, દેશ વ્રત લીધા, પછી સકલ વ્રત મહાવ્રત લઈ લીધા. તો વૈધો કે નહીં? રાગ નો પુરુષાર્થ થયો કે નહીં? શુભરાગ વૈધો કે નથી વૈધો? તો પુરુષાર્થ નો કર્યો. શું થાય? રાગ નો પક્ષ હશે ને તો એ દેખાશે ને. અરે રાગ નું ઉલટા નું એમ કર, સ્વભાવ ની સ્થિરતા એવી વધવા માંડી કે બાર ના રાગ ની મર્યાદા આવવા માંડી. પુરુષાર્થ એનો નથી કર્યો, પુરુષાર્થ નો કર્યો છે કે એક કસાય નો હતો, પછી બે થયા ત્રણ, ઈ તું જો, અને એ થતા થતા બાર ના જે બહિર્મુખતા ના જે પરિણામ હતા એની પણ હવે શું થવા માંડી છે? મર્યાદા એવા થાય કે એ સ્થૂળ માંથી સૂક્ષ્મતા તરફ ગયા. એ બધા એ પંચમાવ્રત ના પરિણામ. એટલે કેવો કે આપણે જેવું કરીએ એવું કોઈ કલ્પના ના કરી શકીએ આપણે? નવ નવ કટીએ હિંસા નો ત્યાગ એટલે શું વિચારીએ આપણે? ક્યાંક પણ ખોડે ખાતરી એમ થાય એવો જ લાગનો હતો. જરા બોલા કર્યું, ઠીક કર્યું આમ. શું છે? એટલે કહું છું આપણે બહુ બોલી જઈએ છીએ પંચમાવ્રતે, પણ એ થયું છે ના કારણે. આટલા મનમાં પણ એ કોઈની અનુમોદના ન હોય તો ત્યાં સુધી કેમ પહોંચ્યા? કે સ્વભાવના આશ્રયની યુગતા યુગ્રતા એવી થવા માંડી કે ઓલા પરિણામોની પણ મર્યાદા. પુરુષાર્થ સ્વભાવનો છે અને ફળમાં ઓલી મર્યાદા આવવા માંડી. ત્યાં કોઈ રાગનો પુરુષાર્થ નથી કર્યો, અને રાગનો જો પુરુષાર્થ કરતા હોત તો સાતમો કામ નિરીકલ્પ સમજાવું. પણ શું છે, એક જોવાની દ્રષ્ટિ વિચારવાની દ્રષ્ટિ જુદી કરશું તો ખબર પડે. મેં તો આમ સીધું લાગે ને કે રાગ કેવો થયો? વૈધો. અરે ભાઈ રાગ વૈધો નહીં, રાગ ની હવે એવી સૂક્ષ્મતા થવા માંડી કે છેલ્લો એ જે છેલ્લો રાગ કયો? એટલે બુદ્ધિપૂર્વક માં, એટલે મહાવ્રત ના પરિણામ જે સંચલન સંબંધી ના રહ્યા એ સૂક્ષ્મ છે છેલ્લા બુદ્ધિપૂર્વક. પછી અબુદ્ધ જુદા, તો એ રીતે અહીંયા એવું જ છે. જયસનાચાર્ય લખે ને કે પેલા અશુભ છે, પછી અશુભ ઘટતો ઘટતો અને શુભ વધતો વધતો, અને પછી તો નિરીકલ દશામાં એ થાય. તો અહીંયા ફરીથી જો ગુરુદેશે બે કારણ કીધું કે પેલું જયારે થયું સમ્યક દર્શન ત્યારે શું હતું? દ્રવ્ય દ્રષ્ટિના જોડને કારણે અનુભૂતિ પ્રગટી. આ કોની વાત આવી? સમ્યક દર્શન અનુભૂતિ તો મુનિરાજ પણ કે મારી અનુભૂતિ પણ છઠ્ઠા સાતમાની તે પ્રગટી, અને તેના જ જોડને કારણે શું આવ્યું? એનો અર્થ શું આવ્યો? વિષય એક જ છે અને એનું આશ્રય નું અવલંબન પણ એ જ છે, ખાલી તાર તમે તમારા આશ્રય ની વૃદ્ધિ થાય છે, બાકી શરૂઆત વૃદ્ધિ કે પૂર્ણતા સુધી પહોંચે બધા એક જ ધારા રહેલી છે, એમાં કોઈ અરે ઉલટા ની ઉગ્ર ધારા. તો બધા ઉપયોગ ને એટલા અંતર્મુખમાં લેવા માંડ્યા કે બાર ની રાગ ની એના વિષયોની બધી શું થઈ જાય, અલ્પતા બધી ઉપેક્ષા વધતી જાય. તો દ્રષ્ટિના જોરે અનુભૂતિ પ્રગટી અને તેના જ જોરને કારણે, કોના જોરને કારણે, દ્રષ્ટિના વિષયના જોરને, એના અવલંબનના આધારને એ કારણે અનુભૂતિની મારી પૂર્ણ થાવ, એ મારું ફળ છે. શું છે, કોનું ફળ છે, કોનું ફળ છે, પુરુષાર્થનું ફળ છે. અહીંયા પણ આચાર્ય શું કહે છે, મારું છે ને દ્રઢ દ્રષ્ટિ છે કે સમય સામે ટીકા થી કાળ છે, સહજ શાસ્ત્ર લખવાની પુદગલની ક્રિયા, કાળ છે તે સમય લખવાના વિકલ્પનો, કાળ છે તે વખતે તે વખત પ્રકારના ક્ષોભસમ જ્ઞાન નો, પણ એ બધાથી રહીત મારી દ્રષ્ટિનું બળ, પ્રણતિનું બળ કઈ તરફ છે, સ્વભાવ તરફ છે. એના જોરે અહીંયા એના જોરે મારી શું થાવ, એ પૂર્ણતા થાય, એ દ્રઢ દ્રષ્ટિ જે છે એના જોરે જ મારું આખું આ કાર્ય એ થવાનું છે. તો આ રીતે એ સમય આ વાત શેની લીધી છે, સમયસાર વ્યાખ્યાથી જ. એ તો બહારની ક્રિયાથી જગત જોવે છે એટલા માટે શરૂઆત, બાકી તે વખતે શરીરની ક્રિયાની અધિકતા છે, શાસ્ત્ર લખવાની ટીકા લખવાની વિકલ્પની અધિકતા છે, તે વખતે તેવું જેનો શબ્દ આવશે ને પહેલી ગાથામાં કયો આવશે, કુંકુન આચાર્ય એટલે અમૃતચંદ આચાર્ય જેમાં લખે છે એમાં પહેલી ગાથાની ટીકા, અમે સમયસારને શું કરીએ છીએ, પરિભાષણ શરૂ કરીએ છીએ. પરિભાષણ એટલે શું, જે સમયે જે ભાવ છે એને કહેવા યોગ્ય જ ભાષા નીકળશે. ત્યાં ક્ષોભસમ પણ એવો છે ને, વાય ક્રિયા છે, લખવાનો વિકલ્પ છે અને તે વખતે ક્ષોભસમ પણ એવો જ છે, અને છતાં અમારું જોર તો ક્યાં છે, દ્રઢ સ્વભાવના એના જોરે આખું એ કામ એ થવાનું છે પરમ વિશુદ્ધને. આ રીતથી આપણે બહુ વિચારવા જેવું છે, આપણે અહીંયા આવ્યા છીએ, દરરોજ શું કરીએ છીએ, વહેલા જૈન મંદિર જઈએ છીએ, દર્શન કરીએ, અભિષેક વખતે હાજર થઈ જઈએ, પૂજા કરીએ, સ્વાધ્યાય કરીએ, બરોબર સારું ને બધું, કમસે કમ શું થશે, હા પુણ્ય તો બંધાશે, કમ ભલે સમય દર્શન નહીં થાય પણ શું બંધાશે અમને, પુણ્ય એટલું તો છે ને, બીજાથી ઘરે બેઠા હોત તો ટીવી જોત કે છાપા વાંચો બધું સરસ, હા પાપ મારે હોત એના બદલા સારું છે ને, કમસે કમ એ તો ટેમ્પરરી બંધ છે, પછી નીચા કરીને ટાળી નાખશું. જીવનમાં આવા પુણ્યના યોગમાં પુણ્યની પાપની તો ઈચ્છા કરીશ નહીં, પુણ્યની પવિત્રતાની ભાવના કરશે. પુણ્યના યોગમાં આપણે સંતોષાઈ જઈએ છીએ, ચલો કમસે કમ અહીંયા આપણે આવા નિર્વર્તી ક્ષેત્રમાં રહીએ છીએ, બીજા વિકલ્પો ઓછા આવે એટલા માટે મને સારી વાત છે અહીંયા, પણ અંતે ફળ શેનું હોય, એ ફળ કોને કહેવાય, આમ સામાન્યપણે ફળ કોને કહેવાય, જેની પ્રાપ્તિની ધારા પછી નિરંતર રહે. આ એવું નથી કે ના એ કર્યું એમ નથી, આ કોઈ પણ પૈસા કમાઈને શું ઈચ્છા હોય આમ સાહેબ, કે મને જિંદગી પર્યંત એનું રહે બધું, એમ એમ અહીંયા આપણે કેવું ફળ ચાવું, આમ ટેમ્પરરી જવું છે કે જે ધારા ઉપડો એની પછી એ ધારા નિરંતર. તો મને અહીંયા આ યોગમાં આવા નિમિત્તોના યોગમાં મારે તો એવું કરવું છે, અરે સંયોગ વખતે અસંયોગી તત્વો ગોતી લેજે, વિભાવ વખતે સ્વભાવમય તત્વ ગોતી લેજે, અસંગી તત્વ સુધી જ્ઞાનીના સંગમાં પણ અસંગી તત્વને ગોતી, એવી ભાવનાથી આખું એ હોવું જોઈએ. એ રીતે આમાં સરસ એક બીજું ચલો એક વાક્ય ગુરુદેવ 115 પાને, આમાં ગુરુદેવ તો આધાર લીધો છે, આપણે આમાં સમય સારમાં છે એવી રીતે પ્રવચન સારમાં પણ છે. સમયસારમાં છેલ્લો કળશ કયો છે, 278, એમાં અમૃતચંદ આચાર્ય છેલ્લે ટીકા પૂરી કરતા શું લખ્યું છે, શું છે, ઉદગલ શબ્દો એ સ્વતંત્રપણે આની આ ટીકા રચી છે એમાં એવું નથી બોલ્યા. સ્વરૂપ ગુપ્ત અમૃત સૂર્ય અમૃતચંદ્ર સૂરી સૂરી એટલે આચાર્ય ના આત્મા, આપણે બહુ નથી વાપરતા, આ લોકો બધા વાપર એટલે ત્યાં સૂરી શબ્દ બહુ જ આવતો. સ્વરૂપ ગુપ્ત અમૃતચંદ્ર સૂરી નું એમાં નિમિત્તપણું હતું, નિમિત્તપણું તો હતું, એવું કઈ સાવ ના ન પડે. એમાં અમૃતચંદ્ર સૂરી નું કાંઈ જ કર્તવ્ય નથી એવો શબ્દ વાપરતો, એવું કેમ કાંઈ જ નહીં. આચાર્ય તમે નિમિત્ત હતા એટલું તમને ઉપકારથી અમારે તો કે ગલત કરતા નહોતા, પણ આપ નિમિત્ત. અરે આચાર્યને જો નિમાન નિમિત્ત બનાવીશ ને તો એમને નૈમિતિક રાગ ઉભો થયો એ સમજી. એમ કેમ નથી કે પોતે કહે છે, અમે તો તે વખતે શું છે સ્વભાવ દ્રષ્ટિથી જુઓ તો અમે ક્યાં હતા, સ્વરૂપમાં ગુપ્ત હતા એ વિકલ્પમાં નહોતા અમે તો. એ તો એક અસ્તિત્વનો વિકલ્પ છે એવું બધું કઈ શરૂઆત છે, પણ એક આચાર્યને જોવાની દ્રષ્ટિથી તો વિચારતો કે એનું કાંઈ જ કર્તવ્ય નથી. એવી રીતે પેલો છેલ્લો વાંચેલો 115 પાને જે પેલો ફરે છે વસ્તુ તત્વ, એમાં 5-4 લાઈન, વિકલ્પથી આત્માને લાભ થાય એ વાતથી તો નુકસાન છે. શું શબ્દ છે વિકલ્પથી? એક ક્યાંક ક્યાંક આવો અભિપ્રાય આપણને હોય છે, ચલો આજ સરસ પૂજા કરી, આજ સરસ સ્વાધ્યાય કર્યો, આજ બહુ સારું ચિંતન ચાલ્યું, ઊંડે ઊંડે ભલે ના કહેતા હોય પણ શું છે વિકલ્પથી આત્માને લાભ થાય એ વાતથી એ અભિપ્રાયથી એ માન્યતાથી શું થવાનું છે, તને નુકસાન થવાનું છે. બહુ સુંદર આ વાક્યા બધા સરસ આપણા માટે જીવનમાં દરરોજ વિચારવા જેવું કે શું છે આપણે આ વિકલ્પ એટલે કયો લેખાવ પીવા કેવા છે. અહીંયા તો તત્વ અભ્યાસના છે, ઓલાની તો યાદ નથી, અને છતાં પણ અભિપ્રાયમાં શું હોવું જોઈએ, એનાથી મને લાભ નથી અને જો માયનું તો તને નુકસાન થવાનું. એનો વિષય થશે.